સુવર્ણપુરી માં પ્રવચન પુરુષા સિદ્ધુભાઈ ના શ્રવણ પ્રવચન નંબર 40.
ચાર બોલ નું અવબુદ્ધ જ્ઞાન કરી તત્વેન એમ છે ને, તત્વેન હિંસા કરવા લાયક હિંસક હિંસા હિંસા નું ફળ એને તત્વેન યથાર્થ ભાવથી જાણીને નિસક્તા છોડવું, સ્વભાવ સન્મુખ સંવર પૂર્વક, સ્વભાવ સન્મુખ સંવર પૂર્વક નિસક્તિથી હિંસાને છોડવી, એનો હિંસની વ્યાખ્યા. જેની હિંસા થાય તેને હિંસ કહે છે. પર્યાય પર્યાય જેની હિંસા થાય તેને હિંસ કહે છે. પોતાના ભાવ પ્રાણ જ્ઞાન દર્શન આનંદની અવસ્થાનો ઉત્પત્તિ થવી નહીં, એના સ્થાનમાં રાજાદી ઉત્પન્ન થવું, એ ભાવ પ્રાણની હિંસા કહેવામાં આવે છે. લાયક ભાવ પ્રાણ ધ્રુવ નહી, પોતાનો શુદ્ધ સ્વભાવ એની પર્યાયમાં શુદ્ધતાની ઉત્પત્તિ થવી એ અહિંસા છે. યુવા વિતરાગ મહાવીરની અહિંસા અને દયાદાન આદિના વિકલ્પ ઉઠવા એ પણ ભાવ શુદ્ધ પર્યાયને ઉત્પન્નને અટકાવે છે, તેથી તેને પણ હિંસા પર્યાયને હિંસ કહેવામાં આવે. ભાવ પ્રાણ ત્યાં સુધી ગયું શું વિકલ્પ ઉઠે ત્યાંય પણ ભાવ પ્રાણ ની હિંસા થાય છે. હિંમતભાઈ ને આવડે તમને તો સંસ્કૃત બોલો છો ને, કેટલું આવડે છે. એકસો બેતાળીસ આસન આવે છે ને કરતા કર્મ તત્કિન તેથી શું લઈ ગયા વાત આત્મામાં શુદ્ધ છું અબદ્ધ છું વસ્તુ છે એવી એવો જે વિકલ્પ ઉઠે છે એ હિંસા છે અને નિર્મળ પર્યાય એની ઉત્પત્તિ થતી નથી તે હિંસ છે, અણવા લાયક છે. બહુ વિતરાગી એની પણ ભાવ પ્રાણ હિંસા કીધી છે ને. પ્રાણ નો અર્થ આત્મા, શુદ્ધ ધ્રુવ ચૈતન મૂર્તિ, એને અવલંબીને દ્રષ્ટિને સ્થિરતા કરે એટલી તેને અહિંસા પરમો ધર્મ કહેવામાં આવે છે. સમજાવું કઈ? જેટલો એ દ્રષ્ટિ એનો આશ્રય ન કરે, આશ્રય કરેલો હોવા છતાં વિશેષ આશ્રય ન કરે, જેટલું વિકલ્પ દિશા ઉત્પન્ન થાય એ બધી હિંસા છે. અને એ વખતે શુદ્ધ ભાવ પ્રાણની પર્યાય ઉત્પન્ન થતી નથી તેટલી હિંસ છે, ભણાવવા લાયક છે. સમજાણું કઈ? ભાવ પ્રાણ છે કે નહીં એમાં શું છે એ દેવું ક્યાં? એને તો હવારમાં મન વિશાળ નહીં. હમણાં એની નોકરી થી બાદ કરતા નથી. ભાવ પ્રાણ ની હિંસા થાય છે એમ કે છે. સમજાવું કઈ? ચાર બોલ લે છે હિંસમાં, હિંસમાં ચાર બોલ છે. ભાવ પ્રાણ ની હિંસા, દ્રવ્ય પ્રાણ ની શરીર ઇન્દ્રિયો, શ્વાસ આયુષ મનોવર્તન ને કાયાદી, પાંચ ઇન્દ્રી, શ્વાસ આયુષ મનોવર્તન ને કાય, દસ દસ દ્રવ્ય પ્રાણ છે. એને કઈ વિઘન થાય, એમાં નિમિત્ત થાય માટે એને દ્રવ્ય પ્રાણી અહીંયા એમ કહેવામાં આવે. અને પોતાના ભાવ પ્રાણમાં શુદ્ધ સમરસ ચૈતન સ્વરૂપ, એમાં જેટલો એ વિકલ્પ ઉઠાવે છે, એ વિકલ્પ ઉઠાવે તે હિંસા, અને તે કાળે નિર્વિકલ્પ અવસ્થા ઉત્પન્ન થઈ તે હિંસ જણાવાય એમ થઈ હિંસ તે. સમજાણું કઈ? આવી વીર ની અહિંસા તો લોકો મેળવે છે ને બીજા એ બારમાં. ભાઈ મહાવીર ની અહિંસા એટલે સચ અહિંસા, એ સાચી અહિંસા નું સ્વરૂપ જ જગત ને મળ્યું નથી. બીજાની હારી મેળવી ના અહિંસા, એટલી વ્યવહાર ની નિશ્ચય વિના ની વાત, એ વ્યવહારી વાળા બહુ એને પડતો નથી એમ કે છે. જેને આત્મામાં અહિંસા રાગ વિના ની દશા વિતરાગી દ્રષ્ટિ ને વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય તેને અહિંસા કહે છે. અને એ વખતે જયારે શુભ રાગ આદિ હોય એને વ્યવહારે દયા કહેવામાં, નિશ્ચયથી જ હિંસા છે એ. એ નહી ચક્ર છે, માથો તોડી નાખે તત્વ એના તત્વ થી વિરુદ્ધ ભાવ માન્યો હોય તો વિતરાગ નું તત્વ એવું છે નહી ચક્ર મૂર્ધાન માથું છે ને. પૂછું છું કારણ કે માથા તોડતા હે ને ભાવ, એટલે એનો મુખ્ય જે શ્રદ્ધા નો વિપરીત ભાવ, એકાંતિક ભાવ થી એનું માથું. પાછા ભાવ પ્રાણ એ પર્યાય ની ઉત્પત્તિ ન થાય એનું નામ ભાવ પ્રાણ ગણવામાં આવે છે. ભાવ પ્રાણ ત્રિકાળી નહીં, ત્રિકાળી ભાવ પ્રાણ ની હિંસા થતી નથી, એ તો જેમ છે એક રૂપ સદૃશ ત્રિકાળ પડી છે. સમજાય છે કઈ? પણ જેટલા પ્રમાણમાં શુભ ને અશુભ વિકલ્પ ઉઠાવે છે એટલા પ્રમાણમાં નિર્વિકલ્પ પર્યાયની હિંસા થઈ, એ નિર્વિકલ્પ પ્રગટ પર્યાય પ્રાણને ન ઉત્પન્ન થયા એની હિંસા થઈ એમ કહેવામાં આવે છે. સમજાવવાનું કઈ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ ચારિત્ર શાંતિ પર્યાય મિથ્યાત અને રાગની ઉત્પત્તિ ને કારણે આ પર્યાય ઉત્પન્ન થાય એનું નામ ભાવ પ્રાણ ની હિંસા એ હિંસ કહેવામાં આવે. સમજાણું કઈ ભાઈ આવી અહીં તો સાંભળી નહીં હતું તમે ભાવ પ્રાણ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ સમરસ પ્રભુ એની પર્યાયમાં એની જાતની પર્યાય પ્રગટ થવી જોઈએ. શુદ્ધ સ્વભાવને અવલંબે ધ્રુવને અવલંબન લેનાર પર્યાય નિર્મળ પ્રગટ થવી જોઈએ. સમજાણું કઈ એ પર્યાય પ્રગટ ન થતા રાગ દ્વેષ અને મિથ્યા અભિપ્રાય પ્રગટ થાય તેને ભાવ હિંસ કહેવામાં આવે છે. એ પ્રાણો હિણાવા લાયક થઈ ગયા એના પર્યાય ની નિર્મળતા ઉત્પન્ન થવી જોઈએ એને એને હણી નાખ્યું. સમજાણું કઈ સારી વાત ભાઈ. વિકરા કે છે કે મને તું માન એવો તારો વિકલ્પ ગજબ કરે છે ને ઋતરાજ કે મારી સન્મુખ નો તને શ્રદ્ધા નો ભાવ રાગ છે ખરેખર તો એ પણ ભાવ હિંસા છે. ઋતરાજ સ્વરૂપ માં એ હોય બીજી કઈ વાત હોય શકે તારો ભગવાન પૂર્ણ સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય પ્રભુ કર્યો છે આપણો એને અવલંબનમાં એને લક્ષમાં દ્રષ્ટિમાં લઈ અને જે પર્યાય પ્રગટ થાય તેને અમે મોક્ષનો માર્ગ કહીએ ને તેને તમે અહિંસા કહીએ એ અહિંસા પરમો ધર્મ છે. ભાઈ સમજાવું કઈ અથવા દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ પોતાના અથવા દ્રવ્ય પ્રાણ આ પાંચ ઇન્દ્રિયો મન વચન ને કાયા શ્વાસ આવી શ્વાસ સમજે કચી જાય મનની હિણા થાય વાણી પાંચ ઇન્દ્રિયો એને તો એને કારણે થાય પણ નિમિત્તપણે કરીને એને હણે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ એક ઓર કઈક દ્રવ્ય ઇન્દ્રિયને કઈ કરી શકે નહીં એ તો જળની પર્યાય છે. અહી કહે છે કે દ્રશ પ્રાણ ને હણે જો દ્રવ્ય પ્રાણ કહો દ્રશ પ્રાણ કહો એને હણે એમ કીધું એ નિણાવાને લાયક થઈ જો એ પર્યાયમાં એ ત્રણેક અવસ્થા થાય અહીં આને રાગ કરીને હિંસા ભાવ પ્રાણની કરીથી એથી ઓલા નિમિત્તને હણે છે એવો એને ઉપચાર કરવામાં આવે. સમજાણું કઈ અથવા પરજીવના ભાવ પ્રાણ ને દ્રવ્ય પ્રાણ પોતાના બે લીધા પરના પરના દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદ પ્રાણ ની પર્યાય ઉત્પન્ન થવી જોઈએ એને એમાં તે ભાવ દુઃખરૂપ એને નિમિત્ત થયો એથી તેના પ્રાણ ને નિમિત્ત થયો એટલો તે પ્રાણ ને ખરેખર તો એ પ્રાણ ને એ અણે છે ભાઈ. એ તો એ સામો પોતાને દુઃખ થાય છે એ દુઃખ થી સુખ ના ભાવ પ્રાણ ની ઉત્પત્તિ નથી થતી જે તે અણે છે. સમજાણું કઈ સામા પ્રાણી ને જે દુઃખ થાય છે એ દુઃખ છે એ આત્માના આનંદ ના પ્રાણ ને ઉત્પન્ન થવા દેતું નથી એટલે ખરેખર તો એને પોતાના ભાવ પ્રાણ હિંસા કરી છે.
પણ એના દુઃખ ભાવમાં આનો ભાવ કઠોર ને કશું આવી હતું, નિમિત્ત હતું, એથી એના ભાવ પ્રાણાયણ વ્યવહાર અહીંયા નિમિત્ત એમ કહેવામાં આવે છે.
જૈન દર્શન નું નય નું નિશ્ચય ને વ્યવહાર નું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા જ્યાં એમને માના અર્થ કરવા માંડે હું તો હવે માથા તૂટી જાય છે. કે છે કે જયારે આત્મા એ પોતાના શુદ્ધ શાંતિ ને આનંદ ના પ્રાણ ની ઉત્પત્તિ ન કરતા રાગ ને હાશ ને વિકાર ને આદિ ના પરિણામ ઉત્પન્ન કર્યા, તેથી તેઓની ભાવ પ્રાણ નિર્મળ ઉત્પન્ન નથી, તે હિંસા કરી, એથી કઈ શરીર ને ઇન્દ્રિયોમાં કઈ થવાને કારણે એમાં થયું, એમાં નિમિત્ત થયું, માટે દ્રવ્ય પ્રાણ ને હણ્યા એમ કહ્યું. સામાના ભાવ પ્રાણ એને દુઃખ ઉત્પન્ન કર્યો ભાવ, એનાથી એને હણાણા, એમાં નિમિત્ત થયું એટલે એના ભાવ પ્રાણ ને હણ્યા એમ કહેવાનું. અને એ કાળે એની ઇન્દ્રિયોમાં પાંચ ઇન્દ્રિય શ્વાસ આયુષ મનુષ્ય ને કહે દસમા કઈક આઘાત થયો સ્વતંત્ર દ્રવ્ય ની પર્યાય માં, પણ આનું નિમિત્ત થયું અને તેના અંદર રા હિંસાના ભાવ પ્રાણ હતા એને લઈને એને ક્રોધ આદિ થયો અને કઈ ઇન્દ્રિય આદિ તૂડી તૂટી. એમાં ખરું નિમિત્ત તો એનું છે, પણ આનું નિમિત્ત ગણીને એના દ્રવ્ય પ્રાણ હણ્યા એમ કહેવામાં આવે છે. સમજાવવામાં પણ હવે હવે તો કહેવાય સાહેબ. હે સમજાય ને એ શૈલેષ એ બધા તમારો લડિયા ભણવામાં તો બધો આપણો સાતો ભાગ બહુ સહેલું છે, એટલું યાદ રાખવું પડે છે માથા ફૂલ. તમારા ચિરંજીવ નીકળી મન ભાઈ. ભગવાન નો મારક ગુજરાત પર્યાય ને ઉત્પન્ન કરવી જેને આખા શાસ્ત્ર નો થયો ને શાસ્ત્ર નું તાત્પર્ય. હા મારે જ્યાં જોવો ત્યાં એક જ માર્ગ એનો ઉત્પન્ન થાય છે. ગુજરાત સારા શાસ્ત્ર નો સાર વિતરાગ પણ પ્રગટ કરું કરની ઉપેક્ષા કરી અને સોના અપેક્ષા દ્રવ ની ઉપેક્ષા કરી નિર્મળતા ઉત્પન્ન કરી એ જાણે છે. તું મારા શાસ્ત્ર નો અહિંસા ધર્મ એ સાર છે. સમજાણું કાંઈ એ અહિંસા ના પ્રકાર હિંસ ના ચાર એ પ્રકારના હિંસા ને ચાર થઈ જાય ને. સમજાણું કાંઈ કે છે કે પોતાના ભાવ દ્રવ્ય પ્રાણ ને અને બીજાના ભાવ દ્રવ્ય પ્રાણ ને એને હિંસના ભેદ કહેવામાં આવે અથવા સમૂહ બીજી વાત બાદ એકન્દ્રિયાદી જીવ સમાસ ના ભેદ એ બધા હણાવા લાયક માં નિમિત્ત છે ને. રાજ્યમાં નિમિત્ત છે એ હણાવાલા એને આ નિમિત્ત રાગ, એથી એકન્દ્રિયાદી ને જીવમાં ભેદ પણ હિંસમાં ગણવામાં હણાવા લાયક એ જીવ છે. સમૂચે એકન્દ્રિયાદી પેલું સમૂચે બહાર ના ગણ્યા હતા બધા એકન્દ્રિયાદી જીવ સમાસ ચૌદ ભેદ છે ને એકન્દ્રિયના બોલા બધા જીવના એ બધા જાણવા અથવા હવે જ્યાં જ્યાં જીવ ઉપજવાના સ્થાન છે એ હિંસ જીવ હણાવાના લાયક તે જાણવા જોઈએ. તેને પણ જાણવા જોઈએ ક્યાં ક્યાં એકન્દ્રી બેન્દ્રી ત્રણ ઇન્દ્રી ચૌદ પ્રત્યે છે જાણવું જોઈએ. સમજાય છે, તેનું યથાસ્થાને વર્ણન હોય જ છે. કે છે કે અહીંયા મેં કરતા નથી, પણ તેનું યથાસ્થાને, એનું જ્યાં યથાસ્થાન વર્ણન હોય છે એ ઠેકાણે એક ઇન્દ્રિય ની, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય આદિ જીવોની જાતને જણાવી છે. એક ઇન્દ્રિય આદિ જીવ નથી પાછા એમ કહે છે. નિશ્ચયથી એ જીવ નથી, નિશ્ચયથી તો એના જ્ઞાન આદિ પ્રાણ છે, એ જીવ છે. જાણું કાંઈ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ તો પુડલો ની પર્યાય નું નામ છે. અંદર ના જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એ આત્મા છે. પણ એના નિમિત્ત પણ જે આવા પ્રાણ છે ને એને, તેથી એકેન્દ્રિય આદિ જીવ સમાસ ને દ્રવ પ્રાણ ને હિંસ ગણીને એને ન હણવા એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ હિંસક એ હિંસ નો અર્થ થયો, એટલો તો હિંસ નો અર્થ થયો. હિંસા કરવા લાયક પર્યાય કોને કેવી? ભાવ પર્યાય, કઈ દ્રવ પર્યાય, હમાની ભાવ પર્યાય ને દ્રવ પર્યાય. સમજાણું કાંઈ હિંસક, હિંસા કરનાર જીવને હિંસક કહીએ. રાગ વળી જીવના સ્વભાવને હણે થી જીવ હિંસક છે. જાણો એની વ્યાખ્યા કરી. પ્રમાદ ભાવ રૂપે પ્રણમેલો જીવ એ હિંસા જોયું. હિંસા પ્રણમેલો જીવ તે હિંસક એમ, પ્રમાદ ભાવ તો હિંસા છે પણ પ્રણમેલો જીવ તે હિંસક. મિથ્યાતપણે અને રાગદ્વેષ પ્રમાદના બધા ભેદ છે બધા. અહીં પ્રમાદ એટલે સમ્યક દર્શન સહિતની આખી વાત છે ને. એટલે એકલા પ્રમાદપણે પ્રણમેલો જીવ તે હિંસક. સમજાણું કાંઈ સાધુના દેખે મૂળ ગુણ છે એ પ્રમાદના ભાવ કરી શકે. હે એને છોડે ત્યારે અપ્રમદ ભાવ થાય છે. એની વાત હું કહું. હે હા હિંસામાં કરનાર, હિંસા માર્યા આ તો એ રચનાર હિંસક એમ માર્યું. શુભ ભાવનો કરનાર તે હિંસક એમ કેવું શું છે? એ તો પેલું સદુપયોગની વાત લઈએ છું. પેલા સદુપયોગની, સદુપયોગી જીવની દયા છે. એને હણવું એ જીવની પોતાની હિંસા છે. પ્રમાદ ભાવ રૂપે પ્રણમેલો જીવ હિંસક લેવો છે ને, તો હિંસાનો કરનાર અંદરમાં રાગ અને દ્વેષ પણે પ્રણમેલો જીવ એ હિંસક છે. અથવા અયત્નાચારમાં પ્રવર્તા જીવને, એવું મુનિને પણ યત્નાચાર કોઈ વખતે હોય છે ને, એથી એ પણ હિંસક કીધો. અયત્નાચાર, યત્નાચાર થી પ્રમાદ થી રહેવું, અપ્રમાદ પણ ન પ્રગટ કરવું, એવા અયત્નાચાર નો ભાવ પોતે ભાવનો કરનાર હિંસક છે. સમજાણું કાંઈ જો અયત્નાચાર ના પરિણામ કરનારો હિંસક છે. સમજાણું કાંઈ પ્રમાદ રૂપે પ્રણમું ત્યાં થયું, એ તો વિખ્યાત રૂપે પ્રણમો છે એ તો હિંસક છે, પણ સમ્યક દ્રષ્ટિ જેટલો પ્રમાદ રૂપે પ્રણમ એટલો પણ હિંસક છે. એક સમકી દ્રષ્ટિના આશ્રમને બંધ નથી, બપોર એમ આવે છે. જો એને છે જ નહીં હિંસાના પરિણામ, ત્યાં તો એનો દ્રષ્ટિમાં શુભ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, મુક્ત રૂપ છે એવો અનુભવ દ્રષ્ટિમાં થયો. એથી એને આશ્રવ ને બંધના પરિણામ વસ્તુમાં નથી ને વસ્તુના ધ્યેયમાં નથી, દ્રષ્ટિના ધ્યેયમાં નથી ને દ્રષ્ટિની પર્યાયમાં નથી. માટે તેને આશ્રવ ને બંધ નથી એમ કહ્યું. અહીં સૂક્ષ્મપણે પણ આત્મામાં જેટલો પરિણામ શુભનો થાય, પ્રમાદ ભાવ એ પણ એનો કરનાર હિંસક ગણવામાં આવ્યો છે. સમજાણું કઈ? આમાં કીધું કે બધું જાણવું એમ કહ્યું છે. કહ્યું છે ને અવબુદ્ધિય, અવબુદ્ધિય હિંસ, હિંસક, હિંસા, હિંસા ફલાની તત્વ એના પાસે એમ યથાર્થપણે એમ ઉપચારથી નહીં, વાસ્તવિકપણે નિત્યમ ઉગુ માની પોતે સંવરમાં રહ્યો થકો, સ્વભાવ સન્મુખના પ્રયત્નમાં રહ્યો થકો, નિરસક્તા એ હિંસાના ભાવને છોડવી. આચાર્યો કઈ કથન ગજબ છે. દિગંબર સંતોના વચનોમાં કેટલું ગંભીર ગુડપણું કર્યું હોય છે. સમજાણો, આત્મા પોતાના આનંદ ને શુદ્ધ સ્વભાવમાં થી ખસીને જેટલો પુણ્યપાપનો રાગ આદિ ભાવ થાય, એ બધો અયત્નાચાર ભાવ તેને અહીંયા હિંસા, હિંસક એક ભાવ કરનારને હિંસક કહેવામાં આવે છે. સમજાણું કઈ? ભલે ભલે હિંસમાં બદલી લીધું, આ ભાવનો કરનારો હિંસક કેમ છે? ઓલાને મારે ને એની વાત અહીં ન લીધી. બોલ્યો તું પછી હિંસમાં એને બોલ લીધા હતા, સમજાવ્યા ચાળા. સમજાણું કઈ? હિંસાનો કરનાર ભગવાન આત્મા આ તો સવારમાં કડી એક આવી છે, શ્રીમદ યાદ ઉઠી લે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી ભાષા જુઓ, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સતો જગત હિત કારણી હારિણી મો તારણી ભવાબધી મોક્ષ ચારણી પ્રમાણી છે. ઉપમા આચાર ને જેને એને કઈ શું કીધું, રમા રાખી તે વ્યર્થ, ઉપમા આચાર થી નિજ મતિ મપાણી છે. એવો રાજ સમી ભાવ ખ્યાલ નથી પામતા, જિનેશ્વર તણી વાણી જાણી તેણે અસરવશ કે છે. જાણો પાછા કેટલા અનંત નય ને નિક્ષેપ પાછા એમ છો. હે હા, અનંત અનંત ભાવ ભેદ થી ભરેલી ભલી બધા બબ્બા. કવિ પણ એવા છે જો અસરવશ છે. મોક્ષ માળા ને છેલ્લા પાઠ છેલ્લો એકો હાથ પાઠ છે, આઠમો રવિ ને શુભ ની છે, હાથ પાઠ વાર, હાથ વાર નો છે એકો આઠમો પાઠ. 17 વર્ષ હે, 17 સમજ છે, 1 ને 7, 17 ની ઓછી 70 નહી. અનંત અનંત ભાવ ભેદ થી ભરે, જિનેશ્વર વાણી તાલ, જિનેશ્વર વાણી છે ને આ વિતરા મુનિઓની વાણી છે કે નહી? હે, જિનેશ્વર છે આ મુનિઓ, જિનેશ્વર છે, વિતરાગ છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપ, નય અનંત નિક્ષેપે અનંત, જાણનારના ભેદ અનંત, જણાવવાના જ્ઞેયના ભેદ પણ અનંત. સકળ જગત હિત કારણ, દુનિયાના સરળ જગતને હિતની કારણી, સમજાણું સકળ જગત હિત કારણ, તારણી કારણ, મોક્ષ ચારણ, મોહનો નાશ કરનાર, મોક્ષ નો પ્રચાર કરનાર. એમ છે સુંદર મોહ તારણી, મોહ તારણ. ચલો ચલો પાઠ જોયો તો હમણાં જોયો સકળ જગત હિત કારણી હારીણી મોહ, મોહ ને હરનારી વાણી છે. જો ભગવાનની વાણીમાં વિતરાગતા આવે, મોહ નો નાશ કરનારી આવે એમ કે છે. તારણી ભવાબ્દી, ભવરૂપી સમુદ્ર ને તારનારી છે, ચાર ગતિ ને ઉડાડનારી. મોક્ષ ચારણ, મોક્ષ નો ચારો કરનારી, મોક્ષ ને પ્રગટ કરનારી પ્રમાણ. ઉપમા આપ્યાની જેને તમા રાખવી કે વ્યર્થ, ક્યાં વિદરાગ સંતોષ્યું એના ઉપમાન, એના પ્રમાણ, એની બે અધિશક્તિ ને એને શું કહે. ઉપમા આપ્યાની જેને તમા રાખી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાય મેં માની છે. એની ઉપમા જાય ત્યાં તારું મતિનું માપ આવી જાય છે. તને વિતરાગ વાણીનું માપ કરતા આવડતો. ઓહો રાજચંદ્ર બાવ, આ અમારે મૂળચંદ કાપ્યા કાઢતા જો બાવ આવ્યું છે, દદ્દો આવ્યો છે પેલો એને. અરે ભગવાન શું માણસની દલીલ છે. અહીં તો કે અહો રાજચંદ્ર બાવ ખ્યાલ નથી પામતા, તો એ અર્થ કરતા અહો રાજચંદ્ર બાવ માણસની દ્રષ્ટિ છે. એને લખાણમાં દડ્ડો આવ્યો છે પેલો, હું બાવ છું, મૂર્ખ છું એમ કે ડોબે. હે દડ્ડો હમતા નથી બાય વેન લઈ ગયા. દડ્ડો એટલે નુકસાનકારી ભાવ, એવું આપણે હવે કહેવત આવે તમે પહેલોથી નથી કહેતા. શું કે છે કેમ કે છે ને આપણે પહેલેથી દડ્ડો શું કે છે, અપશુકન કહેવાય. કહેતા હતા ને ઓલા પાંડુ નહીં ગયા, ક્યાં ક્યાં આજ એ ને ક્યાં આજ અમે, એમ એ દડ્ડો કહેવાય અપશુકન. ઘરવા ગયા ને ઓલે દ્રુપતિને લઈને, દ્રુપતિ લઈ ગયો તો રાજા ત્યાં જાય છે લડવા, ત્યાં આજ કા ઈ ને કા એને, એટલે કા ઈ કા એમ પેલું ઈ આવ્યું, કા આજ ઈ રાજા અને કા અમે એમ. એટલે નેવડ વી રાજા હરી નયો જુઓ કે શ્રી કૃષ્ણ છે આજ ઈ રાજા નહી, આજ અમે છે. મારી દ્રુપતિ ને લઈ ગયો રાજા, અન્યાય નો કરનાર છે. ટંકાર માર્યો છે ને ટંકાર ભાગ્યો, મારી નાખી ગયો. આનો ટંકાર આવો, શંખ ફૂંકી આવ્યો, જો આ મારી આવ્યો તો મારી નાખ્યા. દ્રુપતિ પાસે માતા બચાવ્યો, આ તને લાવ્યા અગ્નિ સર્પની ઘરમાં, મારી નાખ્યા. લુગડા પેર બાયડી ના રાજા ને કે છો હાર માથે ના શુંકાય, ચૂંદડી કે ચૂંદડી, ચૂંદડી ગોઢ માથે છૂટા ચેડા વાળી, નહીં દેખશે મારી નાખી નહીં તરવલી ચૂંદડી દીખી નહી હાથ કરે મોઢા કર પછી મને ચૂંદડી ગોઢ ને મોઢા કર મને નહી મારે. એવી મોટા પુરુષ છે, મહાપુરુષ છે. લઈને જાય છે કે અરે રાજા દ્રુપતિ ને લઈને આવ્યો ના ગુરુ, અમે હાથ ન ઉપાડીએ એના ઉપર, હાથ ને ન ઉપાડીએ. અહીં કે છે કેટલી વાણીના અંદરમાં પુરુષાર્થનું જોર હતું, એ જાતનું વાક્ય હતું. કે આ રાજા, હા કે એમ રાજા અહી તું, અહીં તો કે છે અહો રાજચંદ્ર, બાવ ખ્યાલ નથી એમ કે છે. અજ્ઞાનીઓ જીનેશ્વરની વાણીના માપના ખ્યાલ કરતા નથી, સંતોની વાણીમાં કેટલી ગુઢતા ગંભીરતા રહસ્ય કેટલું હોય છે. જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી જો, એટલે 17 વર્ષ થઈ ગયું. જો વાણિયા મુનિઓની છે, મુનિ છે ને પંચ છઠ્ઠા ગુણ સ્થાન વાળા છે, વિતરાગી મુનિ છે, અમૃતચંદ્રાચાર્ય વિતરાગી સંત છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, ભાવ લિંગી સંત પરમેશ્વર પદમાં ભળી ગયા છે. એ છે કે પ્રમાદપણે પ્રણમેલો જીવને અમે હિંસક કહીએ છીએ. વ્યાખ્યા તો જોઈએ ને ચાર પાઠમાં છે, તો રાગ અને દ્વેષ પણ પ્રમાદપણે પ્રણમેલો જીવ જ હિંસક કહેવામાં, ભલે પછી જીવ બીજો મરે ન મરે સાથે સંબંધ નથી. તો સંબંધ પેલો બતાવ્યો હિંસમાં, અયત્નાચારમાં પ્રવર્તે તે જીવ જ હિંસક છે. પોતાના શુદ્ધ સ્વભાવમાંથી નીકળી અયત્નાચાર ભાવ શુભ શુભમાં રહે એ જ હિંસક કહેવામાં આવે. એવા જીનની અહિંસા નહી, પરમેશ્વરની અહિંસા વિતરાગ માર્ગની બીજે ક્યાંય હોઈ શકે નહી. હિંસા ત્રીજો મૂળ, હિંસને પીડા ઉપજાવી. જુઓ ભાષા, હિંસના ચાર બોલ કર્યા હતા, ભાવ પ્રાણને પીડા ઉપજાવી, પોતાના દ્રવ્ય પ્રાણને પીડા ઉપજાવી, નીચેથી કે પર પ્રાણીની પર્યાય જળને કાંઈ કરી શકે નહીં, કારણ કે જળનો પર્યાય એના કાળે એનો એનાથી થાય. કાંઈ કહે છે કે હિંસને પીડા ઉપજાવી, પાંચ ઇન્દ્રી મન વચનને કયા શ્વાસ આવી એને પીડા ઉપજાવી, ભાવપ્રાણને પીડા ઉપજાવી, દ્રવ્યને પીડા ઉપજાવી, થયું કે નહીં. અને બીજા જે છે ભાવપ્રાણ હમાના એને પીડા ઉપજાવી, સમયસારમાં કહ્યું બીજાને પીડા સુખ દુઃખ આપી શકતો નથી, માને મિથ્યા દ્રષ્ટિ છે. પણ બધે ઠેકાણે હરખા કથન હોય, વ્યવહાર નહીં કથન હોય પણ વ્યવહારના જાણવા માટે હોય, વ્યવહારથી કયું માટે એમ થઈ શકે છે, સમજાણો એમ નથી. નરીએ નમતું મૂક્યું નથી કીધું ને, તેથી એનું જ્ઞાન કરાયું છે. વ્યવહાર જે નિમિત્ત છે, મોક્ષમાં પ્રકાશ ખુલાસો કર્યો નહીં, કે વ્યવહારના જેટલા કથનો છે એને નિમિત્તાદીનું જ્ઞાન કરાવવા એ કયા છે. તો એમ કીધું તું પીડા ઉપજાવે છે કોને, જળને, દ્રવ્ય પ્રાણને પીડા ઉપજાવે છે પોતાના, પાંચ ઇન્દ્રિયને મન વચનને કાયા ને શ્વાસ આયુષ ને, સામાના ભાવ પ્રાણને પીડા ઉપજાવે છે, સામાના દ્રવ્ય પ્રાણને પીડા ઉપજાવે છે, એ બધા નિમિત્તના કથન છે, સમજાણું કાંઈ. એ વખતે નિમિત્ત આ હતું એમ જ્ઞાન કરાવવા એ વાત છે. મોક્ષમાં પ્રકાશમાં તો બે નયનું કથન કરીને તો બહુ રસ ઉદઘાટન કર્યું, બહુ રસ પ્રણુતિ છે. અથવા તેમનો ઘાટ કરવો, ઠીક પીડા ઉપજાવી ને પછી ઘાટ કરવો, સાધારણ પીડા ઉપજાવે એમ હવે ઘાટ કરે, પોતાના પ્રાણની, પોતાના દ્રવ્ય પ્રાણની, પરના પ્રાણની, એના દ્રવ્ય પ્રાણની ઘાત કરે તે હિંસા છે. તેનું વર્ણન આગળ કર્યું છે, કદાચ આવી ગયું, આગળ આવી ગયું બધું હિંસાનું વર્ણન. હિંસા હિંસાનું ફો ચાર બોલ થયા ને, હિંસ હિંસક હિંસાન હિંસાનું ફો હિંસા થી જે કઈ સ્થૂળ વાત કરે છે ને પાછું જે કઈ ફળ થાય તેને હિંસા પણ કહે છે. આ લોક માં તો હિંસક જીવ નિંદા પામે, હિંસા નો કરનાર પ્રાણી નિંદા પામે. લોકો એને કહે તમારો આ શું કરે છે? પર પ્રાણી હણે કે પોતાના પ્રાણ ને હણે, જીભ કાઢે, નાક તોડે, આંખ તોડે, કાન તોડે, કરે છે ને પ્રાણી લોક માં જ નિંદા ને પામે. રાજા વળી દંડ પામે, આ લોકમાં જ રાજા એને દંડે. આ શું કહ્યું કે પોતાને જો પોતાના શરીર ને બાવે તો એને રાજા બોલતા બોલતા બચાવી રહે, પણ એને કેદમાં જવું પડે. પોતે બોવા મળ્યો ને એમાંથી જીવ તોડી ગયો ને પકડાણો ચાલો કેદમાં. રાજા પણ દંડે, લોક ભંડે એવું આવે છે. રાજા દંડે, લોક ભંડે એવા આચરણ સંકિર્તિ ના હોય નહીં. બહારની વ્યવહાર અંદર ના શું થઈ ગયો. જેની હિંસા કરવા ઈચ્છે છે તેને જો લાગ આવે તો આનો ઘાટ કરે છે. લ્યો આને હણવા બીજાને માગે છે, પણ એને ખબર પડી કે આ તો મને મારી નાખવા માંગે છે. એ જ પોતે પેલો મારી નાખે ને લાગ આવે તો જાણો. નિમિત્ત નિમિત્ત નું જ્ઞાન કરાવે છે. લાભ કરી શકે છે, બીજો એને મારી શકે છે, યથાર્થ પણ એમ નથી. સમજાણું કાંઈ ઓલાને ભાવ બીજાને મારી નાખવાનો હતો એમ એનું મારી ન શક્યો ને ઓલાને ભાવ થયો હું એને મારી નાખું, નહીં તમારું મને મારી નાખ્યું. એવા ભાવની અપેક્ષા એ એને ઘાત કરે છે એમ કહેવામાં આવે. ઘાત તો એવી સમય શરણાનુયોગની શૈલીની કથન પદ્ધતિ તત્વની દ્રષ્ટિથી મેળવવા જાય તો જેમ હોય તેમ હોવું જોઈએ. અને વિરોધ કરે આ કે નહીં, જો આમાં કહ્યું છે આમ ઓલા આમાં કહ્યું, નીચે થી હતું વ્યવહાર ત્યાં હતો એટલે હું પણ એનો અર્થ કઈ મેળ હાથમાં કઈ નિર્ણય નહીં કે નિર્ધાર ખરો કે નહીં આમ જ હોય ને બીજી રીતે હોય નહીં. ખુદડી વાત થયો એવો હોય અનિર્ધારિત નિર્ધારિત છે કે જે પરનો ઘાત કરે છે એમ કે છે એ વ્યવહાર કે છે. વ્યવહાર કે વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. વ્યવહાર પણ છે ને જાણવા માટે વ્યવહાર છે ને, જાણવા માટે વ્યવહાર છે ને, નિમિત્ત થાય છે એવું પણ છે ને, થાય છે એને કારણે ત્યાં નિમિત્ત થાય છે એવું પણ છે ને, એનું જ્ઞાન કરાવે છે. સમજાણું કારણે જેની સાથ ઘાત કરે વળી પરલોકમાં નરકાદી ગતિ પામે છે. પરલોકમાં હિંસા ના કરનારા જેવો નરક નિરોધમાં જાય. સમજાણો નરક નિરોધમાં આજે માનસિક નું પતિ કહે છે. અહીં તો જે નરકાદી ગતિ પામે ત્યાં શરીરના એ પામે ત્યાં શું થાય એ વાત કરે. શરીરના અનેક પ્રકારના છેદન ભેદન આદિ થાય શરીરનું, કાપે નરકમાં, કાપે હિંસા કરે, છેદે કટકા કરે, આંખમાં શીશમ સમજાણું પાણી રેડે એમ કહેવાય, શીશાનું આંખમાં શીશામ રેડે, બાંધે લોઢાના વારી બાંધે, બાંધીને ખાય નહીં અહીં કહેતો સમણાય છે. કોઈ ચોરી થોડી કરી પેલા ખટારાની, ખટારામાંથી કોઈ ચોરી કરી હતી, ખટારા વાળા એને એવો બાંધ્યો સેંકડો મારે નીકળે જો બચાવ મારી નાખ ચલા જાય એવું બનાવ. બે ત્રણ દી કલાક ઉપર ખટારામાંથી કોઈ ચોરી કરી બધા લીમડાને સારી રીતે કચકચીને બાંધ્યો 24 કલાક સુધી. અને માણસો કોઈ નીકળે ને દયા આવે ચલા જવાય છે, ચલા જવાય છે 24 કલાક બાજુ અને પટકા મારે. ચોવીસ કલાક ચક્કો કહાવીને ચાડના રે ભગતી માથા સુધી બાજુ એવો કામ. ને રાજ પાડે હોય પથા મારે મારા મારા ગામથી લઈ ગયું શું કહેવાય એનો કટારો કટારામાં ચોરી કરીને કટારો પડ્યો હોય ને તો રાતમાં પડ્યો હોય બાર બાજે પછી સમજમાં કરી શકે કહેતા તો મારા કોઈ ચાર કામ નીકળે અમુક ઠેકાણ એવો માર્યો બીજાને 24 કલાક સુધી બાંધીને મા મા મારી નાખો ને આવી પીડા પાપ કરવાના ફોક બાય માં હો આ તો અંદર નું ફોટા ને દુઃખ દુઃખ થઈ એવું અનંતવાર કર્યું છે અનંતવાર થયું છે ભૂલી જાય ભૂલી બીજાને વર્તમાન છે બસ થઈ બેઠું ભૂતકાળમાં શું ભજું ભવિષ્યમાં શું થશે એને ભાન વિના એને મને ખબર શું કે શરીરના અનેક પ્રકારના છેદન ભેદ આદિ ટુકડા કરે ગાળે રાંધે નરકમાં તો બહુ દુઃખ આ નાના પ્રકારની માનસિક વેદના હવે મનની ચિંતા ઓલી ઓલી શરીરની લીધી માનસિક ચિંતાનો પારની પાપના ફળ એવા એવી પ્રતિકૂળતા હોય માનસિક ચિંતા બળે જાય બળે જાય રાગ 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 થાય નહીં અવગે અંદરથી એ બધા વિકારના દુઃખ એ માનસિક ચિંતાના દુઃખ છે ચિંતાના ફળ માનસિક વેદના પામે નરક નું વર્ણન કોણ ક્યાં સુધી લખે નરક નું વર્ણન કોણ અને ક્યાં સુધી લખે કોણ લખે ને ક્યાં સુધી લખે એની વેદના સમજાણો અહીં પણ જો ને રસ્તામાં કડકો પીડ્યું તે ફરી કચરાનું છે તે પાગડો ને લેતો હતો ઉપાડતો થોડી આવ્યું પણ એવા તો અનંત હાર થઈ ગયા છે મર્યું ન હોય કઈ કચરાનું હોય થોડું ઘણું એમાં કાગરા ઉપાડે મારે આમ આમ મારે શું છે આમ કરે બુદ્ધિ તો ત્યાં છે શરી ઉપર એ જ હું છું એમાં જે કઈ થાય મને થાય છે એટલે દુઃખ બહુ થાય ને ફૂંફાડા મારે ફૂંફાડા મારતું ફૂંફાડા મારતું ઓહો અરે કોઈ બી એને ધીરો થઈને આત્મા ને સ્વભાવ ને કોઈ જોયો એના એને માહિતી સમજાવવાની એ કરવાનું છે એ કર્યું નથી નહીં કરવાના કરીને કઈ કરીએ છે માન્યો છે કઈ કરીએ છે નરક નું વર્ણન કોણ ક્યાં સુધી લખે કોણ ને ક્યાં સુધી કરે સર્વ દુઃખ નો સમુદાય છે નરકમાં તો સર્વ દુઃખ એ બધા હિંસા કરેલા રાગદેશના પાપ સેવેલા એના ફળ તરીકે એને નરકના દુઃખો સહન સમજાણું કાંઈ નરક ની અંદર સર્વ દુઃખ નો જ સમુદાય છે એ દુઃખ નો જ મોટો ઢગલો છે કે નરકમાં હે હા હા હોતા હે તો ક્યાં હે અવસ્થા ઝડકી હૈ ચઢ જતા હે સ્વભાવ સન્મુખ હો જતા હે બીજી પડે પડી ચાઈ હો પીડા હો નર્ક કી પીડા નર્ક મેં રહી આત્મા મેં ક્યાં હે અંતર ગતિ કરે ત્યારે ને આ તો હિંસાના ફળ તરીકે નું વર્ણન ચાલે છે જાણું કઈ સાતમી નર્ક નો નારકી સંગીત પામે છે એનો અર્થ એ કે એને ક્યાં પરની પ્રતિકૂળતા અનુકૂળતા ઉપર લક્ષ છે એટલી પીડા હતા દ્રષ્ટિ ફેરવે છે ખરાબ અંદર ઓહો જ્ઞાનીએ કયો છો મારો સ્વભાવ બેહદ અનંત અનંત જ્ઞાન દશું મેં મારી સંભાળ નહોતી કરી મને તેના માચન નહોતા આવ્યા એમ કરી અંદરમાં સવાર સંમત માં ઉતરે છે, બહુ કઠિન થઈ જાય, વિચાર પણ ના થઈ જાય. સમજાણો અને એના સ્થાન માં આનંદ ને અનુભવે છે. હા 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 નારકી કર બાય કર દુઃખ ભોગત અંદર સુખ ની ગટા ગટી આવ્યો પણ અંદર માં ઉતર્યો અંદર પડખું ફેરવી નાખ્યું. એ પર ઉપર લક્ષ હતું એને અંતર ના સ્વભાવ પર લક્ષ ફેર્યા, પડખા ફરે બધું ફેર્યું, દિશા ફરી દશા ફરી. એ તો અહિંસા ની વ્યાખ્યા થઈ, આ તો હિંસા ના ફળ ની વ્યાખ્યા આવે છે. ત્યાં સમજાવું કઈ સજા એ બહુ આવે, સજા વાંચતા પેલા શું હશે તે કરી આ પાપ દુખે કરીને છૂટી નું આવે છે. સજાય ભાવ છે ને ચાર એમાં આવે છે. હિંસા થી બાંધ્યા કર્મ રોતા ને છૂટે પ્રાણીઓ આવે. એવા અજ્ઞાન માં પોતાના સ્વરૂપ નો ઉત્સાહ છોડી પરના ઉત્સાહ માં દૂરાય, વેગમાં વિકાર ના વેગમાં જઈ હિંસા થી બાંધ્યા કર્મ રોતા ન છૂટે પ્રાણ.
બરાબર.
એ નરક માં રોવે પ્રાણી જમરા મારે રોટાના ઉજારે ધગધગતા એ બાંધે. અરે ત્યાં તમે બહુ મજા કરી હતી બાપુ. હા
હા
હા હાથી વર્ષ નું આયુષ બંધ હતું, અસંખ્યા અબધ વર્ષ નું દુઃખ. અસંખ અબધ થયા હાથે વર્ષ ની મિનિટો, હાથે વર્ષ ની મિનિટો એને એક એક મિનિટ ઉપર અસંખ અબધ નો દુઃખ હાથ ઉંદર કે આ એક મિનિટ ને અસંખ અબધ. નરક નો અત્યારે છે, અત્યારે બ્રહ્મદ આત્મી નરકે પડ્યો છે પોતે નીચે. સમજાણું દુઃખ નો સમુદાય એ નરક ની વાત કરી. ત્રિયંત્રાદિક નો દુઃખ પ્રત્યક્ષ ભાષે છે નરક ની. પશુમાં જો ત્રિયંત્રમાં રસ્તામાં કચરાઈ જાય, સેવા કાચીરા બધા નીકળે ને કચારા, પ્રકાશ પડે રાતે એ જાણે આમ આયું ભરું આમ જાઉં કચરાઈ જાય. ભૂખો લોટ એક સમય ગતિ બદલે. હા ત્રિયંત આદિ એનું બધું મન સાધી લેવાય. એમાં ત્રિયંત ના મનુષ્યના એ દેવના દુઃખ જેને રાગ કરીને શુભ ભાવ કરીને જ્યાં ન્યાય અંગારામાં શેકાય છે, વિષયના અંગારે સ્વર્ગમાં શેકાય છે. માનસિક દુઃખ છે, દુઃખ દુઃખ એ બધું હિંસાનું ફળ છે. આ રીતે હિંસને જાણી ચારમાં ન્યાય આપે છે. હિંસ એટલે અણરાયોગજી પ્રાણ પોતાના દ્રય પરના ભાવને દ્રય એને જાણી પોતે તેને ઘાતે નહીં. હિંસને જાણી પોતે તેને ઘાતે નહીં એક વ્યાખ્યા. અબુજમાન હતું ને તત્વેનો બરાબર યથારીતે જાણવું છે. જાણવું એટલે જાણીને તેને ભણે નહીં, ઘાતે નહીં, પોતાના પ્રાણને ઘાતે નહીં એમ, પરના ઘાતે નહીં એમ આવ્યું ને, પોતાના ઘાતે પરના ઘાતે નહીં આવ્યું આવી. હિંસને જાણી પોતે તેને ઘાતે નહીં. ભાવ પ્રાણ મારા હણાય છે એમ હિંસ થવાને લાયક જાણી એવા ભાવ પ્રાણ ને પોતે હણે નહી, જાણ્યાનું ફળ એ છે. હિંસક ને જાણી પોતે તેવો ન થાય. આવા વિકારી પરિણામ નો કરનાર પ્રમાદપણે પ્રણમેલો, અયત્નાચારે રહેલો, જે હિંસક છે એવો હિંસક પોતે થાય એવો ન થાય. જો ચારે ના ચાર પ્રકાર લે અબુદ્ધ તત્વ છે ને, એટલે જાણીને તથા રીતે આમ એને કરવું. હિંસાને જાણી તેનો ત્યાગ કરે, રાગાદી હિંસા છે એમ જાણીને તેનો ત્યાગ કરે, હિંસાનું ફળ જાણી તેનાથી ભયભૂત રહે. ચારેના જુદા વર્ણન કર્યા, હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે, ચાર ગતિના દુઃખ થી ભયભીત રહે. તો સમજાણો માટી આ ચાર ભેદ જાણવા, માટી અવબુદ્ધ કીધું શું કરું ને, માટી થી ચાર ભેદ ને હિંસ હિંસક હિંસા હિંસાનું આગળ જે જે હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેને પેલા શું કરવું તે કહે છે. થોડી હિંસાથી એને છોડવાની વાત. મધ્યમ માંસમ ક્ષુદ્રમ પંચોમ્બર ફલાની યત્ને હિંસા વિપ્રતિ કામે ઉપવ્યાની પ્રથમ એવ મુક્ત જ્ઞાની. હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષો જ્ઞાન પછીની વાત છે ને, આ બધા પછી બધું આવી જાય છે, આગળ બધું મળશે. પ્રથમ જ યત્ન પૂર્વક, યત્ને ન પુરુષાર્થ પૂર્વક, દારૂ એટલે શરાબ, માંસ, મધ, પાંચ ઊંડું પર ફળો મુક્ત બિયાની છોડી દેવા જોઈએ. એ સંબંધીનો રાગ છોડવો, આ છોડી દીધા જોઈએ એમ કહેવામાં આવે. એ સંબંધીનો રાગ છોડવો એટલે એ સંબંધીમાં સ્વરૂપ તરફ સ્થિરતા કરી, અને રાગ છોડવો તો રાગના નિમિત્તો તેને છોડ્યા એમ કહેવામાં આવે. નીચે કહે છે, નીચે આવે આવે ખ્યાલ છે, શું કીધું શું ખ્યાલ આવે. એ તો છોડે એનું લક્ષ રાગ છોડે, એના તરફ રાગ છોડે એટલી છોડ્યું એમ કહેવામાં આવે. નીચે છે પાંચમ ફળ, ઉમરા ઉમરાના ફળ આવે છે ને, બહુ જીવાંત વાળો હોય ઉમરો, આવા આટલા ફળ હોય, એક આઠ જીવાંત છે, ત્રસ ત્રસ બહુ હોય ઉમરાના ફળ છે ત્યાં. મેં રાજકોટ હે રંગનો રાખેલો ઉંબરના ફળ, ત્યાં આપણે બહાર નથી વનમાં ઉતર્યા થી, કોઈ બાગમાં રાઠોડ નો બાગ નથી, રાજકોટ બહાર ગામ બહાર છે. તમારે નાથાલા ના ભાઈ એ કર્યો કે યજ્ઞ કર્યો તમે એની સામે આશે ત્યાં આવી રીતે, ત્યાં મોટો હતો ઉંબર નું ગામ, રાઠોડ નું મકાન છે ત્યાં ઉતર્યા હતા રાત એક ગામમાં બધું જાવ રાવણા ફળ દેખાય છે બહાર પણ મોટા દેખાય, અને જાણ્યું હતું થોડા અહીં ગરીબ માણસ કોઈ લીધું નથી લખી તમે ઉમરાના ફળ એકલા જીવા જીવા જીવાત બહુ હોય ઉંબર ના ફળ નો રસ બહુ હોય, કડુંબર કઠુંબર એ પણ કોઈ એવા ફળ ઝાડ ના છે, વડ ના ટેટા વડ બહુ જીવ હોય બહુ તરસ તરસ હોય, જીણા 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 પીપર 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 ના ટેટા જો ને, પીપર ના ટેટા પેપડી 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 થાય સાફ કરે કેટલા વાણિયા કેટલા એ ગામી વાંકા નિર્માણ પીપર નું સાફ પેપડી નું ઓર ગયેલા, પણ આ પેપડી ના ના આશા કઈ કહ્યું ખબર નહીં. પેપડી નો સાફ પેપડી હોય છે ને બહુ
લીલી લાલ 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 લીલી બહુ એમાં જીવા છે. અને પીપળાના ફળ મોટા ફળ છે ને, અને ગુલરના ફળ મોટા જેમાં જીવા ઘણી કરતો. એ પાંચ ફળનો ત્યાગ તરસ જીવ છે એમ જાણીને હિંસાનો ભાવ છોડવો એટલે એને ત્યાગ કર્યો એમ કહેવામાં, પહેલામાં પહેલો આટલું તો ત્યાગ એને હોવો જોઈએ.
Oh, no, it's in the middle of the day.